તારીખ 15/12/1974 શ્રી પ્રવચન સાર ગાથા 39 અને 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6
અનુત્પન્ન પદાર્થોની સાથે ઇન્દ્રિયોનો સમીકર્ષ નહીં હોવાથી ઇન્દ્રિય જ્ઞાન તેમને જાણી શકતો નથી. માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે, ઓછી શક્તિ વાળું છે, અને એ છે એટલે ઉપાદેયાર કાઢ્યો છે. ભાવાર્થ લખનાર એમાંથી સાર કાઢ્યો છે. વિશ્વનાચાર્ય બહુ સરસ વાત લીધી છે એના ઉપર, કે ઇન્દ્રિય જ્ઞાન એ છે કે હું છે, એ છે તે એમાં રુચિ કરવા જેવી નથી. જો જીવ એમાં રુચિ કરે તો એનો અતિન્દ્રિય જ્ઞાનનો વિકાસ થાય, વિરુદ્ધ જાય છે. અથો અતીત અનાગત સૂક્ષ્મ આદિ પદાર્થાન ઇન્દ્રિય જ્ઞાનમ ન જાણાતી ઇતિ વિચારાય છે. અતીત અને અનાગત અને સૂક્ષ્મ ઇન્દ્રિયનો ઉપયોગ સ્થૂળ છે, સીધી વાત લીધી એમાં, કે જે સ્થૂળ છે એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, સૂક્ષ્મ પદાર્થને પણ ઇન્દ્રિય જ્ઞાન જાણી શકતો નથી. આમ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે, રૂપી એટલે જળ પદાર્થ છે. તો પણ જે જળ પરમાણુઓ સૂક્ષ્મ પર્યાય પરિણામ હોય એને ઇન્દ્રિય જ્ઞાન જાણતું નથી. કેમ કે કાર્મણ વર્ગના તેજસ વર્ગના એને ઇન્દ્રિય જ્ઞાન જાણતો નથી. કેમ કે એ સૂક્ષ્મ પર્યાય પરિણમેલા સ્કંદો છે, અને એક રસપણ તો ન જણાય, પણ સ્કંદો હોય, અનંત પરમાણુ હોય જેમાં, પણ જો એ સૂક્ષ્મ પર્યાય પરિણમા હોય તો પણ ઇન્દ્રિય જ્ઞાન એને જાણી શકતો નથી. ઘટ પટાદી અથમ અર્થનો કર્યો છે પદાર્થ, ઘટ પટ આદિ જ્ઞેય પદાર્થમ, એ ઘટપટ છે વગેરે જ્ઞેય પદાર્થ છે. કથમ ભૂતમ કેવા છે કે અક્ષ નિપતિતમ ઇન્દ્રિય પ્રાપ્તમ ઇન્દ્રિય સંબંધમ, ત્રણ પ્રકાર છે. અક્ષ નિપતિતમ, અક્ષ એટલે ઇન્દ્રિય, નિકટમાં અક્ષના સંબંધમાં હોવું તે અક્ષ એટલે ઇન્દ્રિય થાય છે. પ્રત્યક્ષ અહીંયા પરોક્ષ કેમ લીધું છે, શાસક માને પ્રત્યક્ષ નો અર્થ કર્યો. અક્ષ નિપતિતમ ઇન્દ્રિયમાં, ઇન્દ્રિય જ્ઞાનમાં પડેલા ઇન્દ્રિય પ્રાપ્તમ, પતિતમ કહો કે પ્રાપ્તમ કહો, અથવા ઇન્દ્રિય સંબંધમ, એવા જે ઘટપટાદી પદાર્થો છે, ઇથમ ભૂતમ અર્થમ, એવા પદાર્થોને અવગ્રહ યા અવાય આદિ ક્રમેણ એ પુરુષા વિજાનંતી વિસ્ફુટમ, અવગ્રહ યા અવાય આદિ ક્રમ પૂર્વક તે પુરુષો એટલે તે આત્માઓ જાણે છે, સ્પષ્ટ જાણે છે. કોને? ઘટપટાદી પદાર્થોને. જે ઘટપટાદી પદાર્થો ઇન્દ્રિય સમક્ષ આવે છે, ઇન્દ્રિય સાથે, ઇન્દ્રિય જ્ઞાન સાથે સંબંધ પામે છે, તેને તે સ્પષ્ટપણે જાણે છે. તેસીમ પરોક્ષ ભૂતમ, તેસામ સંબંધી જ્ઞાનમ પરોક્ષ ભૂતમ સત, તે સંબંધી જ્ઞાન પરોક્ષ ભૂત વિચાર, પરોક્ષ પદાર્થને જાણવાનું અશક્ય છે એમ જેમ છે. सूक्ष्मभूतम भूतम सूक्ष्म आदि पदार्थान ज्ञातुम असत्यम इति प्रज्ञप्तम कथितम। प्रज्ञप्तम एटले कथितम, एक साथ एक अर्थ वाला बे शब्दों कहवानी पद्धति है। तो ते संबंधी ज्ञान एटले परोक्षभूत, परोक्षभूत जो प्रत्यक्ष नहीं एवं परोक्षभूत पदार्थो અને સૂક્ષ્મ આદિ પદાર્થો તેને જાણવાને અશક્ય છે। કોણ? ઇન્દ્રિય જ્ઞાન, તેને જાણવાને અશક્ય છે એમ પ્રવૃત્તિમાં આવ્યું છે અથવા કહેવામાં આવ્યું છે। પ્રજ્ઞોત્તમ કહ્યું છે અથવા કથિતમ કહ્યું કે જ્ઞાનીજી જ્ઞાનીઓ દ્વારા કોનાથી? વિજ્ઞાનીઓથી અથવા આત્માથી। જ્ઞાની એટલે આત્મા, જીતુ આત્મા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે છે તે તમામ આત્મા પુરુષ અને સૂક્ષ્મ પદાર્થને જાણવા માટે એનું જ્ઞાન અશક્ય છે અથવા અસમર્થ છે। એના ઉપર ટીકા કરો કે તદ્ય થા તે આ રીતે ચક્ષુ આદિ ઇન્દ્રિય ઘટપટા આદિ પદાર્થ પાર્શ્વ દ્વારા સ્પષ્ટાદર્થમ જાણાતી સન્નિકર્ષ લક્ષણ નૈયાયિક મતે, નૈયાયિક મતનો એક અભિપ્રાય છે કે ચક્ષુ આદિ ઇન્દ્રિયથી ઘટપટાદિ પદાર્થો પહેલા પાર્શ્વે પહેલા ગયેલા અથવા પછીથી પશ્ચાત પાછળથી થયેલા એવા જે પદાર્થોને સન્નિકર્ષ લક્ષણથી જાણવામાં આવે છે એવો એક નૈયાયિકનો મત છે। વેદાંતમાં એક વિભાગ છે નૈયાયિકનો, મીમાંસક નૈયાયિક એવા ઘણા પ્રશ્નો અથવા સંક્ષેપેણ ઇન્દ્રિય અર્થો સંબંધ સન્નિકર્ષ એવો પ્રમાણ શું છે ત્યાં પ્રમાણની વ્યાખ્યા આ રીતે છે કે જે ઇન્દ્રિય સન્નિકર્ષથી જે કાંઈ જણાય તેને પ્રમાણ ગણવું, એ સિવાય પ્રમાણ ગણવામાં આવતું નથી। અનુમાન પ્રમાણે વગેરે નથી પસંદ, જેટલું ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ગણાય એ બધું પ્રમાણ છે, એ પ્રમાણની મર્યાદા લેવામાં આવી શકે। સચોસન્નિકર્ષ આકાશ આદિ અભૂત પદાર્થો શું, આકાશ આદિ અમૂત પદાર્થો શું, દેશાંતરમ આદિ પદાર્થો શું, કાલાંતર ઇતર અમર અવાણીદી શું, સ્વભાવાંતરે ભૂતાદિ શું, તથૈવાદી સૂક્ષ્મ શું, પશ્ચિત વૃત્તિ પુડ્યલ પ્રમાણદી શું એટલે પ્રવર્તે। હવે આવો જે સન્નિકર્ષ છે એ આકાશ આદિ પદાર્થોમાં, દેશાંતર એટલે દૂર ક્ષેત્રના પદાર્થોમાં, કાળાંતર એટલે ભૂતકાળના ભવિષ્યકાળના દૂરકાળવર્તી પદાર્થોમાં, સ્વભાવાંતરિત ભૂતિ શું એના જે સ્વભાવો ભિન્ન સ્વભાવોમાં એ અને સૂક્ષ્મપણામાં એમાં પુદ્ગલ પરમાણી પરસ્ચેતો વૃત્તિ, પરસ્ચેતો છે ને પરચેતો વૃત્તિ, પરચેતો વૃત્તિ પુદ્ગલ પરમાણી છે નથી પ્રવર્તતે, એમાં એ સન્નિકર્ષ પ્રવૃત્તિ પામતો નથી। કસમા દીધી ચીજ કેમ એમ છે કે ઇન્દ્રિયાના સ્થૂળ વિશે ત્વાસ, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય સ્થૂળ હોવાથી એ આટલા આટલા પદાર્થોમાં ઇન્દ્રિયોનો સન્નિકર્ષ થઈ શકતો નથી। તથે મૂર્ત વિષયે સ્વાસ્થ્ય એ પ્રમાણે મૂર્ખને જ વિષય કરતો હોવાથી એને સન્નિકર્ષ થતો નથી. તતો કારણા ઇન્દ્રિય જ્ઞાનીને સર્વજ્ઞો ન ભવતી. અહીંથી આ વાતને ઉપાડે છે કે તે કારણથી ઇન્દ્રિય જ્ઞાનથી સર્વજ્ઞપણું થતું નથી, સર્વજ્ઞો ન ભવતી, સર્વ જણાતું નથી, સર્વનું જ્ઞાન થતું નથી. ઇન્દ્રિય જ્ઞાનથી સર્વનું જ્ઞાન થતું નથી કે દેશાંતર કાળાંતર સૂક્ષ્મ બધા સ્વભાવો એના સ્વભાવ અંતરિતભૂત અંતરંગમાં રહેલા એના સ્વભાવો બહારમાં વ્યસન થતા હોય અને એની સૂક્ષ્મતા વગેરે અથવા પૂજ્ય પ્રમાણોને એક એકને પણ એને જાણવાનું બની શકતું નથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા. એ કારણથી ઇન્દ્રિય જ્ઞાન સર્વને જાણતું નથી. તતો એવો કે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પત્તિ કારણ સાહિત્ય આધ્યાત્મનો વિષય લીધો છે. તથો કે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પત્તિ કારણ રાગાદી વિકલ્પ રહીત સ્વસંવેદન જ્ઞાન વિહાય પંચેન્દ્રિય સુખ સાધનભૂત ઇન્દ્રિય જ્ઞાને નાના મનોરથ વિકલ્પ જાળ રૂપે માનસ જ્ઞાને ચ એ રતિમ કુર્વંતી તે સર્વજ્ઞ પદમ ન લભંતે એ સૂત્ર અભિપ્રાય. આ એમાંથી સાર કાયદો છે કે તેથી એનો સારાંશ એમ નીકળે છે કે ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પત્તિ કારણ રાગાદી વિકલ્પ રહીત ઇન્દ્રિય જ્ઞાન ઉત્પત્તિ કારણ એવા જે રાગાદી વિકલ્પ ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ અને રાગાદી વિકલ્પ એથી રહીત એવું જે સ્વસંવેદન જ્ઞાન એને છોડીને એને મૂકીને સ્વસંવેદનને મૂકીને જે પાંચ ઇન્દ્રિયના સુખના સાધનભૂત જે ઇન્દ્રિય જ્ઞાન છે ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતો ઉપયોગ કે જેના દ્વારા એ પંચેન્દ્રિય સુખનો એને સાધન ગણવામાં આવે છે. ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ હોય તો રૂપ જોઈ શકાય એટલે એને પંચેન્દ્રિય સુખ સાધનભૂત ઇન્દ્રિય જ્ઞાન કહ્યું. અનેક મનોરથ રૂપ વિકલ્પ જાળ એમાં એને અનુક અનેક મનોરથ છે. હું આમ કરીશ, હું આમ કરીશ, ભવિષ્યમાં કરવા ઈચ્છતા કરવા ધારતા જે ભાવો એને મનોરથ કહેવામાં આવે છે. આમ આવે છે હવેલીમાં તો કઈ આપણે નથી. મારી આ ભાવના છે એવું કે મારા મારો આ મનોરથ છે એટલે આમ કરવાનું ઈચ્છું છું એનો અર્થ નહીં. અનેકવિધ નાના એટલે અનેકવિધ જે મનોરથ છે એટલે મનના વિકલ્પો છે એના વિકલ્પ જાળરૂપ જે માનસ જ્ઞાન છે મનનું જે પરિણમન છે એને માનસ જ્ઞાન કહે છે. મનમાં માણસ નક્કી કરે છે ને પછી આમ કરીશ પછી આમ કરીશ પછી આમ કરીશ એમાં જે રતિ કરે છે એ સર્વજ્ઞ પદને નહીં પામે. સર્વજ્ઞ પદને નહીં પામે અથવા સર્વજ્ઞ પદનો જે ઉપાય છે એવા મોક્ષ માર્ગને પણ એ નહીં પામે એને એમ આવી જાય છે. જે જીવ અતિન્દ્રિય આત્માને વિષય કરતો નથી અને ઇન્દ્રિય જ્ઞાનમાં પરિણમતો અનેક પ્રકારના વિકલ્પ જાળના મનોરથમાં ગૂંચવાય છે એને મોક્ષ માર્ગનો પત્તો લાગતો આમાંથી આ કાયદો ગાથાનો વિષય તો આટલો જ છે કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અનુત્પન્ન અને નષ્ટ પદાર્થો અથવા સૂક્ષ્મ ફળ પદાર્થો જણાતા એટલું કેવું છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન એટલું મીન છે. ઇન્દ્રિય જ્ઞાન મીન છે તેથી તે ઉપાદેય પણ નથી. એ ઉપાદેય નહીં હોવા છતાં એમાં જેની ઉપાદેયતા વર્તે છે, ઇન્દ્રિય જ્ઞાન ની પ્રવૃત્તિમાં જેને રતિ છે કે આ ઠીક છે, એને મોક્ષ માર્ગ અથવા મોક્ષ બે માંથી એક મળતો નથી. આમ એમાંથી અધ્યાત્મ એ ઉપાધિ રહે છે. કાલનો વિષય ના એવો બપોર કે શુભ અને અશુભ રાગમાં ઉત્સાહ એને થાય છે કે જેને અજ્ઞાન ભાવ વર્તે છે. અજ્ઞાન ભાવ એટલે શું? કે પોતાના નિજ સ્વરૂપના સામર્થ્યને ભૂલી જવું અને રાગ વાળો અથવા રાગ મિશ્રિત ભાવ, રાગમાં એકત્વ બુદ્ધિ થતા રાગ વાળો પોતાને માનવો, એવો જે અજ્ઞાન ભાવ, એ અજ્ઞાન ભાવથી એને ઉત્સાહ થાય છે, કાં તો અશુભ પ્રવૃત્તિમાં કાં તો શુભ પ્રવૃત્તિમાં. જ્ઞાની એમાં નિરુત્સાહ હોય છે, પોતે રાગ રહિત જ્ઞાતા માત્ર તત્વ છે એવા અનુભવમાં, એવા સ્વરૂપના સંચેતનમાં હોય છે, એવા સ્વરૂપે પોતાને ચેતતો હોય છે, તેથી રાગ પ્રત્યે એનો ઉત્સાહ હોતો નથી, અનુત્સાહ હોય છે, એને પ્રેરણા કરે છે. અજ્ઞાન એને રાગાદીમાં પ્રવર્તવાની પ્રેરણા કરે છે, ઉત્સાહિત કરે છે, એટલે આત્માને પ્રેરે છે. અજ્ઞાન ભાવ આત્માને રાગ કરવા પ્રત્યે પ્રેરે છે અથવા ઉત્સાહિત કરે છે. હોશથી ઘરે સારા પ્રસંગો કે છે ને, એને હોશ હોય છે, વારંવાર પ્રસંગો આવતા ઉત્સાહ, એનો ઉત્સાહ તો અજ્ઞાન પૂર્વક હોય છે. વિકલ્પ આવે પણ વિકલ્પ ના કાળે હું જ્ઞાન માત્ર છું એમ સ્વરૂપ ને ચીતે તો એમાં ઉત્સાહ ન રહીએ, વિકલ્પ આવી જાય, રાગની સ્થિતિ છે. એટલે રાગ થવો ને ઉત્સાહિત પણે રાગ થવો એ બેમાં ફેર છે. એક ભી પણે થાય છે, એક ઉપાધિ પણે થાય છે, એમ કહે છે. બેમાં મોટો ફેર છે. વાત એવી છે કે પોતાના જેટલી કોઈની કિંમત નથી, જેટલી પોતાની કિંમત છે એના જેટલી કોઈની દેવ ગુરુ શાસ્ત્રની કોઈની કિંમત નથી નથી. એમ પાયામાં જેનું મૂલ્યાંકન બરાબર છે કે મારું મૂલ્ય છે એટલું કોઈનું નથી, તો એ ક્યાંય ભૂલે નહીં. રાજ કર્યો પણ એમાં મર્યાદા રાખવી, એમ કે રાગ ને રાગ ની મર્યાદામાં રાખો. ખરે મહેમાન આવે, મહેમાન ઘરે આવે, મારો તો બીજી વાત કરવી છે. ઘરે મહેમાન આવે, સારું મિષ્ટાન એમના માટે એમને ભાવતું હોય, એમની પસંદગી બનાવ્યું હોય, અને એમને પછી બને એટલું વધારે જમાડવાનું હોય કે ઓછું જમાડવાનું હોય, તમને ભાવે છે એ તો બનાવ્યું છે, ખાસ તમને પ્રિય છે એટલે ખાસ તમારા માટે બનાવવામાં આવ્યું છે, અને બને એટલું તમે વધારે જમો, પણ પછી મર્યાદા રાખવી પડે કે ન રાખવી પડે. હે, એની મર્યાદા ન હોય તો પછી તો તબિયત બગડવાની છે, એનું પરિણામ વિપરીત આવવાનું છે. વારંવાર ખાતા અપખે પીડી, એનો અર્થ શું છે? અરુચિ થઈ જાય છે. અરુચિ થઈ જાય છે, એને કારણે એને સ્વરૂપમાં આત્મવીર્યની સ્ફૂર્ણાથી સ્વરૂપનું સંચેતન અંતરમાં ચેતે છે, સ્વરૂપ સંચેતનથી સ્વરૂપને એ ચેતે છે, સંભાળે છે કે હું જ્ઞાનમય ચૈતન્યમય આત્મા છું, રાગ કરવું એ મારું કર્તવ્ય નથી, રાગને કરવું એ મારું કર્તવ્ય નથી, અને મારા સ્વરૂપ સંવેદન દ્વારા હું રાગને કરી પણ શકતો નથી, હું એમાં વ્યાપી શકતો નથી, વ્યાપતો નથી, તેથી કરતો નથી, તેથી એ રાગને ભોગવતો પણ નથી. અને પેલો તો રાગને સારી રીતે સંભાળીને કરે છે, તદ્દન ભૂમિ પડી ગયો. એ કેટલો રસ, એક ચીજને પારકી માને, પારકી જાણે એટલે ખલાસ થઈ ગયો. આ સમયસારમાં દ્રષ્ટા નથી, ધોબીને ત્યાંથી હળતું કપડું આવી ગયું, ઓઢ્યું છે અથવા પહેર્યું છે, પણ ધોબી આવીને નિશાની બતાવે છે કે તમારો માર્કો આ છે અને આ માર્કો જુદો છે. કપડાનો ત્યાગ થતા ભલે વાર લાગે, પણ સ્વામિત્વ બુદ્ધિ ખલાસ, આ કપડું મારું તમે લઈ જાઓ, આ અમારી ચીજ છે. બસ એને પારખું જાણવું એનું નામ ત્યાગ છે, પર જાણવું એનું નામ ત્યાગ છે. બેંક બેલેન્સ તરીકે રિયા હોય તો એના કારણે રિયા છે, તારી મમતા ના કારણે નહીં. વાત ગોખી લીધું છે, ગોખી લીધું હોય કે આમ મસ્તી ખાણો ગણું, આમ બચાવ કરી શકાય, આમ ફરાણું કરી શકાય. વિપરીતમાં તો કુશળ છે ને, જે સાધન કરવાનું છે એ સાધન થી બુડવાનો ધંધો કરે, પછી તો કોઈ કોઈ રીતે એને ઉગડવાનો વાળો. જે સિદ્ધાંતો થી જે મુક્ત થાય, અનાદિના સંસારના બંધનો છૂટી જાય, એવા જે વિતરાગી સિદ્ધાંતો, એ સિદ્ધાંતનું ગ્રહણ કરે, એ મિથ્યાત્ને દ્રઢ કરે, એ સિદ્ધાંતોના નિમિત્તે વિપરીત પણ પરિણમીને દ્રઢ કરે, મિથ્યાત્ને દ્રઢ કરે, વહેલો નિગુદ માં જીવન થાય. દોષ ને એ જાણવાના બદલે દોષ નું ત્યાં ઉપાદેય ગણો છો કે અસ્થિરતા મારામાં છે, અસ્થિરતા ને લઈને મને દોષ થાય, કેવો થાય દોષ થાય. અરે ભાઈ, એવું અસ્થિરતાને દોષ થાય એવી જે ઉપાદેય બુદ્ધિ અસ્થિરતા નથી, પણ એકત્વ બુદ્ધિ ખુદ છે, એને એને ખબર હોતી
નથી.
એમ કોઈ પડતું નથી,
જાણે સંત પૂરતો
જાણે, ખાલી કાયા નો ભરે વિકૃતતા ન અનુભવે, ન કરે તો ખાલી જાણે રહેતો, એનો અર્થ શું છે? એમાં સુધાર કરે છે, એમાં અવલંબન લે છે, એમાં કરે
એમ ન કરે કે એમ કરે
કરે તો ઉપયોગી છે.
બાકી તો જાણવામાં વિપરીતતા આવ્યા વિના રહે, જો એનો એ સદુપયોગ નહીં કરે તો એ જાણવાની વિકૃતિ આવ્યા વિના રહેશે નહીં. કેમ કે ત્રીજો રસ્તો નથી, માત્ર જાણવું એવું નથી બનતું કે મેં જાણ્યું છે, કાં તો ખરે ને કાં તો વિપરીતતા લાગે. ત્રીજું કાંઈ એમાંથી થાય હું નથી, આપણે એ વાત બહુ પડતી છે. ભાઈ આ વાત જો તારા સમક્ષ આવી છે તો એનો સદુપયોગ થાય છે કે નહીં એની કાળજી કરવા જેવી. જો એને સદુપયોગ નહીં થાય તો એનો દુરુપયોગ જ થશે, એમાંથી ત્રીજું કાંઈ થશે બેલેન્સ નહીં. આ બે જ રસ્તો, બે જ એના રસ્તા છે, ત્રીજો કોઈ રસ્તો જ નથી. કોઈ ત્રીજી સ્થિતિ એમાંથી ઉદ્ભવતી નથી. કાં તો ગુણ થાય છે ને કાં તો અવગુણ થાય છે. ગુણે ન થાય ને અવગુણે ન થાય તો શું થાય?
એમ હોય તો
એવું કઈ બનતું નથી. એમાં શું કે આ બહુ તાત્વિક વિષય છે, આ કઈ એકનું નથી. ન કરવું, કોઈનું બુરું ન કરવું, પોતાના માટેનો વિષય છે. પોતાના માટેનો વિષય છે ત્યાં તો કાં તો એ ગુણને ઉપજાવે છે ને કાં તો અવગુણને ઉપજાવે છે. ખાય છે ખાધા પછી એમ કે પચે નહી, તો પચે નહી, ન પણ પચે, બે પણ બે માંથી એક ન થાય, એમ કેમ બને? જે ગ્રહણું છે તત્વ ના વિષય નું ગ્રહણ છે, ખોરાક છે. કાં તો એ પચે ને કાં તો અપચો એમાંથી થાય. જો અપચો થાય તો અશક્તિ આવે, એને પચે તો એને શક્તિ આવે. સીધી વાત છે. પછી ત્રીજું કઈ થાય? આમાં એવું નથી બનતું. આમાં તો અપચો દેખાય એટલે પચ્યું નથી એમ જ ગણવામાં આવે છે. અર્ધદગ્ધ હોય એવું નથી આમાં બધું. કેવી રીતે દ્રષ્ટાંત છે
પછી પાછું જયારે મળવા ગયા ત્યારે એમ થયું કે આટલું મારે આગળ રાખવું છે, તમે રાખવા અડધું એરિયા છોડી દીધું, અડધું નહીં
છોડ્યું. જ્યારે જીવને રાગ થાય છે, કોઈ પણ થાય છે, ત્યારે એ રાગથી હું સર્વથા ભિન્ન છું એવું એને પોતાનું ભિન્નપણું સર્વથા ભાસવું જોઈએ. સર્વથા ભિન્નત્વ ભાસવા છતાં જે રાગ આવી જાય એને અસ્થિરતા ગણવામાં આવે છે. પણ રાગમાં રાગ કરવા જેવો છે એમ આવે છે ત્યાં એને ભિન્નપણું ભાસતું નથી. તો જે સ્વ અને પરનો વિભાગ છે એમાં થોડો વિભાગ, થોડો અવિભાગ એમ નથી. ભિન્નત્વ તો સર્વથા છે, પછી ભિન્નપણું ભાષા છતાં એને પૂરેપૂરો ભિન્નપણે રાખી શકતો નથી પોતાને. ત્યારે એને રાગની ઉત્પત્તિ થાય છે, તો પણ પોતાના ભીનપણાનું ભાન ભૂલ્યા વિના. એક છોકરો છે, બાળક છે, એને વઢે છે એના ઘરના વડી, તો પણ એમ પાયામાં રાખે છે કે આ મારું સંતાન છે, વઢવાની મર્યાદા છે, પારકાને વઢે એમ એ ઘરનાને વઢતો નથી, એટલો ફેર પડે છે. મારે પણ તો પણ એમાં એમ મારા પણ છોડીને મારે છે એમ બનતો નથી. એવું જે પ્રકાર છે ને, એમ પોતાના સ્વરૂપનું અભિન્નપણું રાખીને એથી વિરુદ્ધ રાગની જે ક્રિયા છે એમાં ભાન ભૂલાતું નથી, પેલાનું મારાપણાનું ભાન ભૂલાતું નથી એમ એટલી વાત છે. અને જેટલું એને વિક્રિયા થાય છે રાગાદીની એ બિલકુલ ઉપાધિ માનવામાં આવતી નથી, એટલે જેમ પ્રાણ થાય છે એમ ગણવામાં આવે છે. ખરેખર એનું થોડુંક પણ ઉપાધિ છે, થોડુંક પણ એ કરવા જેવું છે એ પ્રકાર તો ત્યાં છે. થોડુંક કર્તવ્ય છે ને થોડુંક અકર્તવ્ય છે એમ પ્રકાર નથી, બિલકુલ કર્તવ્ય નથી છતાં થઈ જાય છે. એક સ્વજનમાં મૃત્યુ થાય છે, સમજદાર માણસ એમ સમજે છે કે રડવું જોઈએ અને છતાં એ રડે છે, એની સમજણ વિરુદ્ધ એનું જે પરિણામનો પ્રકાર જાય છે, પરિણામનો પ્રકાર જાય છે. કોઈ એને સમજાવે કે તમે સમજદાર છો, તમે તો ન રડો એવા છો, કે વાત સાચી છે પણ મારાથી રડાય જવાય છે, એટલે કે રડવું જોઈએ, થોડુંક રડવું જોઈએ ને થોડુંક ન રડવું જોઈએ એમ નથી, બિલકુલ ન રડવું જોઈએ છતાં રડાઈ જવાય છે, એવો પ્રકાર છે. અભિપ્રાય વિષય છે એમાં અભિપ્રાયમાં અડધો આમ ને અડધો આમ નથી હોય, અભિપ્રાય જે બાજુનો હોય તે બાજુનો પૂર્ણ જ હોય છે. પછી એની ક્રિયામાં કોઈ વખત પ્રતિક્રિયા હોઈ શકે છે, પણ એ અભિપ્રાય વિરુદ્ધ નહીં હોવાથી સર્વથા હે છે. થોડીક પણ ઉપાધિ હોય ને થોડીક પણ હે હોય એવું બધું નથી, અને તો એ છૂટે નહીં. એટલે તો દર્શનનું શ્રદ્ધાનું કાર શું, જ્ઞાનનું કાર શું, ચારિત્રનું કાર શું, એમ આત્માના મુખ્ય ત્રણ ગુણોના પરિણમનને અને એના પ્રકારને જુદા જુદા પાડીને સમજાવવાનું આ કારણ છે. શ્રદ્ધાન તો એ સાથે જ પૂરા સ્વરૂપને ગ્રહે છે, એમાં થોડું પરમપણ પણ સ્વમાં આવી જાય, રાગનો અંશ પણ સ્વમાં આવી જાય, એવું શ્રદ્ધાનમાં બનતો. કેમ કે આ ભગવાન પ્રત્યેનો રાગ છે માટે શ્રદ્ધેય છે એમ હોય શકે. શ્રદ્ધાના વિષયમાં તો એ પોતાના સ્વરૂપને જ સિવાય બધું બાદ રાખવામાં આવે છે. શ્રદ્ધા તો પૂરેપૂરી જ હોય છે, શ્રદ્ધા કોઈ દિવસ અધૂરી હોતી પછી કા ઉલટી હોય ને, કા ઉલટી હોય તો પૂરી હોય ને ઉલટી હોય તો પૂરી ઉલટી આવે છે, એવું શ્રદ્ધા ગુણ નું કાર્ય છે. ચારિત્રમાં સ્થિરતા અસ્થિરતાનો દોષ રહે છે, જેટલી શ્રદ્ધાના વિષયમાં જેટલી સ્થિરતા એટલું આચરણ નિર્દોષ, અને શ્રદ્ધાના વિષયમાં શ્રદ્ધાન હોવા છતાં અસ્થિરતા એટલો ચારિત્ર દોષ. એમ પ્રકાર ભગવાન રાગ છે એટલે રાગ થી રડે છે. આવા તીર્થંકર પુરુષ એમના તો પિતાશ્રી હતા, છતાં તીર્થંકર હતા, એમનો વિયોગ થયો અને પોતાની રાગ રાગયુક્ત દશા વિશેષ રાગ વાળી હતી, એટલે રહ્યા ત્યાં મુનિ હોય તો રડતા નથી. આમ તો શું કહેવું છે, કે ખરેખર એ તીર્થંકરની દિવ્યભૂમિનો લાભ મુનિને વધારે મળતો હતો અને સમય દ્રષ્ટિને ઓછો મળતો હતો, પણ એને વધારે વિશેષ લાભનું કારણ થતું હતું કેમ કે એની યોગ્યતા વિશેષ છે, નિમિત્ત સરખું છે. તો પણ મુનિ રડતા નથી, રાજને વધારે થતી રડે છે. થોડોક નથી કરવા જેવો દોષ, એમ દોષ માં અભિપ્રાય ની વહેંચણી હોય શકે. ઇન્દ્ર મોક્ષ ગામી નથી તદભવ, એને જે ભાવ માટે છે વ્યવહારનો વિષય છે. ડાયા માણસ ને પણ કોઈ વખત કોઈ પ્રસંગે કોઈ ઈથી ઓછા ડાપણ વાળા પાસે સામાન આપે છે એવું જોવામાં આવે છે. બહુ સારું આમાંથી કહ્યું છે છેલ્લે છેલ્લે પણ કે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પત્તિ નું કારણ એવા જે રાગ ભાવ રાગ ને લઈને ઇન્દ્રિય જ્ઞાન સીધું છે, ઇન્દ્રિય જ્ઞાન ને પણ રાગ માં એકત્વ બુદ્ધિ કરી છે એને લઈને ઇન્દ્રિય જ્ઞાન ની ઉત્પત્તિ થઈ છે. એવા રાગાદિ જે વિકલ્પ છે એનાથી રહીત એવું જે નિર્મળ સ્વસંવેદન જ્ઞાન છે એને તદ્દન ભૂલીને છોડીને, એટલે એને તદ્દન ભૂલીને એનાથી દૂર થઈને પાંચ ઇન્દ્રિયના સુખના સાધનભૂત ઇન્દ્રિય જ્ઞાનમાં, એટલે જે ઇન્દ્રિય દ્વારે પ્રવર્તો જે જ્ઞાનનો ઉપયોગ છે એ જ્ઞાનના ઉપયોગને જેણે સુખનું સાધન માન્યું છે કે હું રસનાઇન્દ્રિય દ્વારા સારા સારા સ્વાદ હું ભોગવું છું, એવું જે એને પંચેન્દ્રિય સુખના સાધનભૂત જે ઇન્દ્રિય જ્ઞાન છે એમાં અનેક પ્રકારના મનોરથની વિકલ્પ જાળમાં જે ગૂંચવાનો છે, આજુ સંસારી જીવનો ચિતાર છે આ, કે એની સ્થિતિ શું છે, અનેક વિવિધ પ્રકારના મનોરથ છે એના. મનોરથ છે એટલે ઈચ્છા કરવા ધારેલા કાર્યોની ઈચ્છા, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, એવા જે વિકલ્પરૂપ જાળમાં જેનું માનસ જ્ઞાન છે, માનસિક જ્ઞાન જેનું આ પ્રકારનું છે, એમાં જે રટિંગ કુરવંતી, એમાં જે રુચિ કરે છે, એમાં જે એને એ જે એને રૂચે છે એને ઠીક લાગે છે તે સર્વજ્ઞ પદને પામતો સર્વજ્ઞ પદમ નંદ બનતી. એ કદી સર્વજ્ઞ નહીં થાય એમ કહેશો, એ કદી સર્વજ્ઞ નહીં થાય એટલે પત્તો લાગ્યો એનો અર્થ એમ કે છે કે જેને સ્વરૂપ જ્ઞાન થાય છે એટલે મોક્ષ માર્ગે જે પડે છે, માર્ગ પડે છે, એ જીવને આ પ્રકાર હતો નથી, એને અનેકવિધ પ્રકારના વિકલ્પ જાળનું માનસ જ્ઞાનમાં એને રતી હતી નથી. એ જોવે છે કે આ જેટલા કોઈ વિકલ્પો વિચારો આવે છે એ એનાથી દુઃખી છે, એને દુઃખ લાગે છે, એનો એને ત્રાસ છે, એનાથી છૂટવા માંગે, છૂટું છૂટું આ છે, એક એમાં રતિ કરે છે ને બીજાને એ ત્રાસ લાગે, એના કેટલો ફેર છે. જગતના જીવને સ્વરૂપને ભૂલતા ઈચ્છિત વિષયની પ્રાપ્તિમાં સુખનો જે આભાસ છે એ સુખને વારંવાર મેળવવા અર્થે એનો તમામ સમય બરબાદ કરે, જેટલો મળે એટલો પ્રયત્ન, જેટલો થઈ શકે એટલો પ્રયત્ન અને જેટલો સમય મળે એટલો એમાં જ એ ગાળે છે, હવે જો સુખના આભાસ માં એની દોડ આટલી છે એ તો હજી તીવ્ર કષાય છે, અને સ્વરૂપ દ્રષ્ટિવંત ને તો સ્વરૂપના લક્ષ્ય થતા વિકલ્પ કે જેમાં કષાયની અત્યંત મંદતા છે એ પણ એને દુઃખરૂપ ભાસે છે, એમાં પણ એને સંતુષ્ટ થવાનો ભ્રમ થતો નથી કે મને બહુ સારો ભાવ આવ્યો, કેમ કે વિકલ્પ છે અને એ સાક્ષાત દુઃખરૂપ છે, એને એના આત્મિક સુખનું મૂલ્યાંકન કેટલું છે અને એની દોડ એને કેટલી હોય. જો આ દુઃખમાં આટલી દોડ હોય તો ખરેખર સુખમાં કેટલી દોડ હોય જીવની? આ એક પ્રશ્ન મૂકવા જેવો વિષય છે કે ભક્તિ એનામાં છે પણ એનો ઉપયોગ એને ઊંધો કર્યો. આમ તો ખરેખર તો સમની પંચેન્દ્રિયનું તો પર્યાયમાં વ્યક્ત શક્તિ છે, શક્તિ વ્યક્ત છે પણ એનો દુરુપયોગ ક્ષણે ક્ષણે એનો દુરુપયોગ કરે છે, સદુપયોગ કરતો નથી. ચર્ચા કરી આ વિકલ્પ છે એ દુઃખરૂપ લાગે છે એ ક્યારે? વિકલ્પનો દુઃખ દેખાય ક્યારે? કેમ કે વિકલ્પ તો અશુભ પણ વિકલ્પ છે, શુભ પણ વિકલ્પ છે, અને આત્માના સ્વરૂપનું ચિંતન એ પણ વિકલ્પ છે. સામાન્ય શુભ પણ શુભ પણ વિકલ્પ છે અને અશુભ પણ વિકલ્પ છે. જોકે ત્રણેય દુઃખ છે, એક જાત વિકલ્પની જાત અપેક્ષાએ એક જાત હોવાથી ત્રણેય દુઃખ છે. પણ એ દુઃખ લાગે ક્યારે? એક પ્રશ્ન એવો છે એની અંદર કે સુખ દેખાય ત્યારે દુઃખ લાગે કે સુખ દેખાયા વિના દુઃખ લાગે? જો સુખ દેખાયા વિના દુઃખ લાગે તો સુખ તો અનાદિથી જોયું નથી, તો અમને એ દુઃખ કેમ લાગે? આ એક પ્રશ્ન. ઠીક છે ભાઈ, યોગ્યતા વિશેષ એક એવી ચીજ છે કે મુમુક્ષુની ભૂમિકામાં એને સુખની પ્રાપ્તિ થયા પહેલા પણ એ દુઃખ લાગે, સ્વયં દુઃખ સ્વભાવી હોવાથી, વિકલ્પ સ્વયં દુઃખ રૂપ હોવાથી એ દુઃખ લાગે છે. પહેલા એને સ્થૂળ શુભના વિકલ્પો દુઃખ લાગે છે અને વિજ્ઞાનના પ્રયત્ને ચડતા એને સૂક્ષ્મ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે, અને પહેલા તો એનો પ્રવેશ સ્થૂળ વિકલ્પમાં હોય છે, પ્રથમથી જ સૂક્ષ્મ વિકલ્પમાં એનો પ્રવેશ આવતો નથી. એટલે એ જેમ જેમ એને દુઃખ લાગતા જાય છે એમ ત્યાંથી હટવાનો એનો જે પ્રયાસ છે અને ભેદ જ્ઞાનના પ્રયોગમાં આવે છે ત્યારે એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ એ દુઃખરૂપ લાગે છે. વિકલ્પનું ઉત્થાન માત્ર એને દુઃખરૂપ લાગે છે. મન વધારે સેન્સેટિવ શું છે? મેં મન કરતા એનું જ્ઞાન વધારે સેન્સેટિવ એમ છે. મન કરતા એનું જે જ્ઞાનનો ઉપયોગ છે એની અંદર, કેમ કે જેમ જ્ઞાન બેરું થતું જાય છે, આને છે કે ચામડી ગરી થઈ ગઈ છે, જેમ ન સંભળાય ને બેરું ગણાય, અસર ન થાય એને બેરું કહેવામાં આવે છે. તો એને ઘણો દોષ પણ, ઘણા દુઃખ તીવ્ર દુઃખરૂપ હોવા છતાં એનું જ્ઞાન બેરું થવાથી એમાં દુઃખ દુઃખરૂપે જણાતું નથી, એમાં પણ ઉત્સાહીપણે પ્રવર્તે છે. અને જેમ જ્ઞાન નિર્મૂળ થતું જાય છે એમ નાનામાં નાનો દોષ પણ મોટા પાડ જેવો દેખાય, છે, બીજાની અપેક્ષા એ ઘણો નાનો છે, અથવા મોટાની અપેક્ષા એ ઘણો નાનો હોવા છતાં એ મોટો જણાય છે. એ જ્ઞાનની નિર્મળતા છે, એવી જ્ઞાનની નિર્મળતા. ભૂમિકા આવે છે એ ભૂમિકામાં કેમ અવાય એમ ને, એ તો
ભૂમિકા શું છે?
ભૂમિકા એક અવસ્થા છે, નિર્મળ જ્ઞાન ની અવસ્થા ને ભૂમિકા કહેવામાં આવે છે. ભજે છે એટલે જ્ઞાનમાં દુઃખ દુઃખ રૂપે જણાય છે. જે વિકલ્પ છે એ વિકલ્પ નું ઉત્થાન થતા એમાં દુઃખભાવ છે. ખરેખર તો એમ હોય શકે, પણ ત્યાં આ તર્ક થાય છે કે સુખ તો અનાદી નું જોયું નથી. એમાં જો ચર્ચા તો ચાલી, બહુ વિગત થી ચાલે કે સુગાનીજી નું દ્રષ્ટાંત લે કે સુગાનીજી પેલા જે જન્મમાં હતા, મારે પ્રાપ્તિ કરવી છે ત્યારે એ એક વખત તો ખૂબ શાસ્ત્ર વાંચવામાં ચડી ગયેલા. તો શાસ્ત્રો વાંચ્યા જ કરે, દુકાને વાંચે, ઘરે વાંચે, વાંચ્યા જ કરે, કલાકો ના કલાકો. એક પંડિત રાખ્યો, એક બીજું ઘર ભાડે લઈ લીધું ઘરની બાજુમાં, ત્યાં પંડિતની સાથે માથાફોડ કર્યા જ કરે. એ ઘરે ના આવે કે મારું ટિફિન ત્યાં મોકલી દેવું, નહીં આવું. માણસ બહુ વ્યસ્ત હોવાય ધંધામાં, ટિફિન મગાવી દે છે કે નહીં દુકાને. પછી પૂજા એ લાગી ગયા, તો સવારના 6 વાગે મંદિરમાં દાખલ થાય, 10 વાગે બહાર નીકળે, 4 કલાક, 6 કલાક, કરોડી 4 વાગે ઉઠી જાય. એ પૂજા જ કર્યા કરે, એમાં લાગી ગયા. ધ્યાનમાં ચડી ગયા, પછી આસમી દર્શન થયા પેલા, એ ધ્યાન જ કર્યા કરે. પણ કસાયની મંદતા એમાં થતી, ક્રિયાઓ ઘણી ઘણી સજ્જડ ક્રિયા કરતા છતાં ક્યાંય સંતોષ થયેલો નહીં, ક્યાંય સંતુષ્ટતા નહીં આવેલી કે આ ઘણું કરું છું ને ઠીક કરું છું. અને એ વારંવાર મેં લીધું છે બીજા ભાગમાં, કે પ્રથમ તો વિકલ્પ મેં દુઃખ લગ્ના કરીએ લીધું છે. 63 વર્ષમાં બેન થઈ લીધી છે, એના વિકલ્પમાં દુઃખ લાગુ એ વાત લીધી. ચર્ચા તો એમાંથી ચાલી, તો કોઈને લાગે ને કોઈને ન લાગે એમ છે. જેને લાગે એ એનાથી નિવૃત્તે, વિકલ્પ રહિત દશાએ કોઈ આવે છે જી સમ્યક દર્શનમાં, એ વિકલ્પમાં દુઃખ લાગ્યા વિના એમને એમ સીધો આવે છે એમ નથી. એનો નિર્ણય હોય છે એ સંબંધીનો, કે આ એક એવો રસ્તો છે જેને મોક્ષ માર્ગ કહે છે, એક એવો રસ્તો છે કે જેમાં અનંત દુઃખની નિવૃત્તિ છે અને અનંત સુખની પ્રાપ્તિ છે. મૂલ્યાંકન બરાબર એના નિર્ણયથી, વાસ્તવિક નિર્ણયથી એમ તો એ તો એની એની ભૂમિકા લઈ તો એનો બહુ બહુ વિશાળ વિચાર છે. એમાં હું બહુ લાંબુ કલાકો જ આવ્યો વિશે એ તો છે ને, લાંબો વિષય છે. આપણે
8 મિનિટ
એ વિષય એવો છે કે એને એની સ્વરૂપ પ્રાપ્તિની જિજ્ઞાસા કેટલે હદે છે અને એને વાસ્તવિક કેટલું મૂલ્ય કર્યું છે એના ઉપર એના પ્રયત્નો અવલંબે છે. માણસ એમ કે છે ને કે આપણે આટલું વાંચીએ વિચારીએ પ્રયત્ન ખરો કે નહીં, કે પ્રયત્નની જાત જ કોઈ જુદી છે. અમારે એક કલાકનો સ્વાધ્યાય કરીએ એ પ્રયત્ન છે કે નહીં? તો જે ખરેખર પ્રયત્નની શરૂઆત છે એ પ્રયત્નની જાત જ જુદી છે એમ છે. ખરેખર એટલે તો માણસને પ્રશ્ન ઉઠે છે ને આપણને કે ભાઈ આટલા વર્ષોથી આ વાંચ્યું વિચાર્યું બુદ્ધિ ગોચર કર્યું ઘર બેસે છે અને ફળ પ્રાપ્તિ કા નથી થાય છે કે નહીં પ્રશ્ન? ભાઈ એ જાત જુદી છે અને આ જાત જુદી છે. એ જાતમાં આમાંથી કોઈ એ જાતમાં આવી જાય એના માટે આ એ પ્રથમ પગથિયું છે. આમાં સંકેત બધા પડ્યા છે પણ એમાંથી કોઈ જાત ફેરમાં આવી જાય તો એમ કામ થઈ જાય છે. એ તો વિષય છે. એટલે તો હું કહું કે એ વિષય બહુ ઝીણવટ વાળો છે, એનો વિસ્તાર પણ થોડોક છે અને બહુ ઝીણવટ ગણી છે. એ આ ખરેખર લાઈનમાં આવે ત્યારે છે કે એને એની વિચારની ભૂમિકામાં પણ એનું બરાબર મૂલ્ય ટાંકતા આવડવું જોઈએ. અને એનું બહુ સ્પષ્ટ દ્રષ્ટાંત છે કે બાહ્ય જ્યાં લાભ નુકસાનનો વિષય છે ત્યાં એક સાથે ગણતરી 12 લાભ થવાનો હોય તો એકદમ એ કાર્યમાં ઉત્સાહિત થઈ જાય છે. જી કાર્ય તો હજી એકનો પ્રારંભ કરે ત્યારે કરે, પણ એનો રસ એટલો વર્તમાનમાં જ એટલો બધો રસ આવે છે કે જાણે કાર્યની ફળની પ્રાપ્તિ થઈ ગઈ હોય. ફળની પ્રાપ્તિ હાથ હાથમાં છે એમ લાગે એટલે એને એ રસનો જે અનુભવ છે એનો પ્રકાર જ આખો જુદો થાય છે. એવું નુકસાન થયું ન હોય પણ નુકસાનનો ખ્યાલ આવે કે ગણતરી 12 મોટું નુકસાન છે. આ એક ભૂલ થાય તો બધા જ પાયમાલ થઈ ગયા એમ છીએ. જો માણસને આવે છે ને ખ્યાલ તો હજી તો એ કઈ થયું હોય નહીં પણ સીધું જ આયા બ્લડ પ્રેશર વધવા લાગે છે, આઘાત આવે છે કે નહીં? કેટલાક તો પાછળ થઈ જાય છે, કેટલાક પાગલ થઈ જાય છે, કેટલાક ને છાતીનો દુખાવો થાય છે. કોઈ એમ કહે છે કે ભાઈ મૂંઝવણ થાય છે, છાતીના પાટિયા દુખાય છે. શું છે એ બધું? કે એ જ વાસ્તવિકતાનો એમાં ખ્યાલ છે કે આમાં લાભ શું છે આમાં નુકસાન શું છે એમ. આ વિષયનો લાભ શું છે એનો ખરો ખ્યાલ આવે એનો પ્રકાર જુદો હોય, એનો ઉપાડ જુદો હોય. એવી કોઈ અપૂર્વ જિજ્ઞાસામાં જીવ આવે છે ત્યારે એને ખરેખર વિકલ્પ દુઃખરૂપ ભાસવા લાગ્યા છે, ભલે એને સુખનો અનુભવ નથી થયો. એની જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસાની અંદર એને એમ ખ્યાલ આવે છે વર્તમાન જે જાણવું માત્ર છે, જેટલો જ્ઞાનનો અંશ છે એ સ્વભાવ અંશ છે કે જે કષાયના અભાવ સ્વરૂપ છે, એની સાથે મૂંઝવણી થાય છે કે આ સકષાય સ્વરૂપ છે. જે વિકલ્પ છે એ સકષાય રૂપ છે અને જ્ઞાન છે તે અકષાય રૂપ છે, બેની મૂંઝવણી થાય છે ત્યારે એને એ બે જુદા છે અથવા વિપરીત સ્વભાવ વાળા છે અથવા એક દુઃખરૂપ છે ને એક સુખરૂપ છે એમ લાગે છે. એટલે આ આમ તો એમ જ છે, એમ જ છે. પણ એ પહેલા પણ એક પ્રકાર છે કે જેમાં એને કોઈ પણ જગ્યાએ એને ક્યાંય શાંતિ સુખ કે સંતોષ થતો નથી. આત્માર્થી આત્માર્થીની કોઈ ભૂમિકામાં સંતુષ્ટ થતો નથી. આ એનું એક લક્ષણ હોય છે. કેમ એમ છે કે એને પૂર્ણ થવું છે, પૂર્ણતા કેવી છે એવી ખબર નહીં હોવા છતાં એને પૂર્ણ થવું છે એવો એક એનો જે ધ્યેય છે એમાં કોઈ પૂર્ણતા ના એને સંતોષ આવે. દુઃખી છે અને એ બહુ તપાસે છે. એક સુંદરજી પ્રશ્ન ઉપજાવ્યો છે કે ભાઈ તું જો તું વર્તમાનમાં સુખી છું કે દુઃખી છો એનો તું વિચાર કર. હવે આમાં યોગ્યતા અયોગ્યતા ક્યાં છે કે જેની અયોગ્યતા છે એને એમ લાગે છે કે મારે શું વાંધો છે, મને કોઈ તકલીફ છે
નહીં,
મને મારી રીતે હું સુખી છું. અને જેને જેને એમ લાગે છે કે હું દુઃખી છું એ પોતે લખ્યું છે પોતાના માટે કે હું દુઃખી છું, એ દુઃખ મને શરીરનું નથી, એ દુઃખ મને અરોગતાનું કે નિરોગતાનું નથી, કે એ દુઃખ મને પૈસા સંબંધી નથી, એ દુઃખ મને સંયોગ સંબંધી નથી, એમ કરી લખાય છતાં હું દુઃખી છું. એ યોગ્યતાનું એક સૂચન છે કે એની યોગ્યતા અંદર શું કોઈ પુકાર કરે છે કે આમાં ક્યાંય મને સુખ છે નહીં, ભલે એને સુખ જોયું નથી છતાં એને ક્યાંય ચેન છે માગે છે, તૈયારી માગે છે. કોઈ જીવ ભેદ જ્ઞાન નો પ્રયોગ કરવા જેવો છે એમ સમજે અને જ્ઞાન ને રાગ થી જુદો પાડવાનો એક ઉદયના કાળમાં પ્રયત્ન કરે કે આમાં રાગ છે જુદી ચીજ છે અને જ્ઞાન એ જુદી ચીજ છે, એ પ્રયત્નો ઉપર આવી શકે ક્યારે એ એક વિચાર માંગે એવું છે. એક અધર થી આવે એના માટે પણ ઘણી તૈયારી હોય છે. મારું કહેવું એમ છે એના માટે પણ ખૂબ તૈયારી વાળો જીવ અહીં સુધી આવે છે. વિજ્ઞાન કરવા જેવું છે માટે વિજ્ઞાન કરવા લાગી જાઓ એ પ્રકારે વિજ્ઞાન થતું.